તારીખ 19/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 243
પૂર્ણતા પામવા માટેના સતત પ્રેરણમાં જોડાયેલા છે એમાં ખંડ પડે અને બાળમાં મનના પ્રતિક્રમણ આદિના વિકલ્પ ઉઠે આદિમાં અનેક પ્રકાર છે 28 મૂળ ગુણ 84 લાખ ઉત્તર ગુણ અને 28 મૂળ ગુણ એમાંથી કોઈ પણ પ્રકાર વિકલ્પનો એમાંથી માનમાન જોડાય છે એમાં જોડાવું એમને અનુકૂળ નથી એમની વૃત્તિને પરિણતિને અનુકૂળ નથી એવી વિતરાગી દશામાં પ્રચુર વિતરાગી દશામાં મુનિરાજ બિરાજમાન છે વિકલ્પમાં તો એ માન જોડાય છે પરાણે પરાણે જોડાય છે જેમ કોઈને સજા કરવામાં આવે અને કેદમાં નાખવામાં આવે તો એને જરા પણ પોસાતું નથી જરા પણ ગમતી વાત નથી એમાં બંધનનો ભાવ છે બંધના પ્રતિક્રમણ આદિ વિકલ્પનો ભાવ બંધ ભાવ છે અને બંધ ભાવમાં અનાદિ અનંત મુક્ત સ્વરૂપથી છૂટવું પડે પરિણામ અંશ પૂર્ણ પરિણામ તો નહીં પણ પરિણામ અંશ જુદો પડે એ પણ એમને પરાણી જોડાવાનું છે માન માનને શું કહે છે તમારે માન જોડાય છે મુશ્કેલીથી હિન્દી તો કર્યું પરાણે પરાણે જેમ કોઈ બળજબરી કરતું હોય જબરન શબ્દ આવે છે જબરદસ્તી કર્મના ઉદયમાં ખેંચાણું પડે છે પરવશપણું છે આગળ લીધીને સ્વવશપણું એ જ નથી એટલા પરવશ છે
આકુરતા
છે જેટલું જોડાવવું પડે છે એટલી આકુરતા છે નિરાકુરતા અંતમ પરિણામ છે એટલે નિરાકુરતા છે, જેટલું બહાર પરિણામ અંશ આવે એટલી આકુરતા છે. મોક્ષ માર્ગમાં આંશિક પરિણામ બહાર આવે છે, પૂરેપૂરું બહાર આવવાનું બનતું નથી. પ્રતિબદ્ધ થયો ને વિકલ્પ સાથે ઉપયોગ જોડાયો, શુભ ઉપયોગ થયો તો ઉપયોગ પ્રતિબદ્ધ દશાને પામ્યો. પ્રતિબંધ ને બંધ કહો, ભાવબંધ. પરિણામ જેટલું પર સાથે પ્રતિબદ્ધપણો પામે એટલો બંધ, એના પ્રમાણમાં ડિગ્રી ટુ ડિગ્રી કર્મ બંધ, નવો આશ્રવ કર્મ બંધ થાય થાય જ થાય. એમાં કર્મ છેતરાતા નથી. કર્મના પરમાણુ ગમે એનું સૂક્ષ્મ પરિણામ હોય, દૂષિત પરિણામ ગમે એટલું સૂક્ષ્મ હોય તો કર્મ છેતરાતા નથી. બીજા માણસને ખબર ન પડે, છદ્મસ્થને કર્મ તો કોઈની માટે પણ પક્ષપાત રાખ્યા વિના જેવું પરિણામ થાય એવું જ એને આશ્રમને બંધ. એમાં કાંઈ ફેરફાર કર્મની સ્થિતિમાં નથી થતો. એમાં શું આશ્ચર્ય છે? ન્યાયની વાત છે. જેવો ભાવ કરે એવું જ એને સામે પરિસ્થિતિ ઊભી થાય. કુદરતી ન્યાય છે, કુદરતના ઘરનો એ ન્યાય છે. એવું ન થાય તો અન્યાય ગણાય. જેવો દોષ કરે એવી દોષની સજા મળે, એમાં કાંઈ કોઈનું ચાલે નહીં. અને એ રજકણ સ્વતંત્ર પોતાની શક્તિથી પરિણમે છે. કર્મના પરમાણુ છે, કર્મ વર્ગણામાં રહેલા લોકમાં એકદમ સ્વતંત્ર છે. એમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું ચાલતું નથી. એ સ્વતંત્ર પરિણામ છે જગત. જળ પરમેશ્વર છે, ગુરુદેવ કહેતા જળ પરમેશ્વર છે. એના ઉપર બીજાનું કાંઈ ઐશ્વર્ય ન ચાલે, બીજા એમાં કાંઈ કૃપા ન કરી શકે. કુદરતના ઘરનો વિષય છે. ચૈતન્ય છે એ ભૂલ કરે છે, છેતરાય છે તો ભૂલ કરે છે. પરમાણુ ભૂલ કરતા નથી, એ તો અહીંયા એમ કહેવાય છે. માણસ ભૂલ કરે, મશીન ભૂલ ન કરે. આવે છે ને કેલ્ક્યુલેટર, કોમ્પ્યુટર, એમાં બરાબર જે પ્રમાણે તમે 4964 ગુણ્યા 4964 એટલે એક સેકન્ડની અંદર એનો જવાબ બટન દાબો આવી ગયો. એમાં માણસ કદાચ ભૂલ કરી જાય ગુણાકાર કરવાનો, મશીન ભૂલ કરતું કેમ કે એ તો ગોઠવાયેલી ચીજ છે સામે. એમાં અનાદિની ગોઠવાયેલી ચીજ છે. જેવા જીવ વિભાવ ભાવ કરે બસ એવું જ કર્મ બંધન થાય, એમાં કોઈ કઈ ચાલે કેમ કે એ સ્વતંત્ર થાય. વૈષ્ણવ અન્ય મતી ચર્ચા કરતા હતા, શરૂઆત પણ રામચંદ્રજીથી કરી. તમારામાં જૈનમાં પણ રામચંદ્રજી, એને ખબર છે કે વૈષ્ણવમાંથી જૈનમાં બદલેલી વાત છે. તમારે જૈનમાં પણ રામચંદ્રજી તો આ મોક્ષે ગયા છે તેમ, હા એ જ ભોગે ગયા છે. પણ શ્રીકૃષ્ણમાં તો એવું નથી માનવામાં આવતું. એવું ખરું છે કે? હા એ વાત પણ ખરી છે. તો કે એ વાત ખરી છે કે એ નર્કમાં ગયા છે? હા એ વાત પણ ખરી છે. તો કોઈ તીર્થંકર થવાના છે એવું પણ કહે છે, એ બરાબર છે કે? હા એ પણ બરાબર છે. એટલે કંઈક સાંભળ્યું હશે. આ નર્કની વાત માત્ર શ્રીકૃષ્ણ માટે નથી, આવતી 24માં જે પહેલા તીર્થંકર છે એ પણ અત્યારે નર્કમાં છે. જૈન દર્શન એમ કહે છે કે તીર્થંકરનું ગ્રેવ હોય તો પણ જે અપરાધ થાય એ અપરાધનું ફળ એને પણ હોય જ. એક વસ્તુની વ્યવસ્થા છે એનો કોઈ કરતા હતા નથી. જગતમાં જેમ ઈશ્વર કરતા છે અને પોતાના ભક્તને મદદ કરે છે, વેરીને એ મારે છે, હટાવે છે, એ પરિસ્થિતિ અહીંયા નથી. વિતરાગ પરમેશ્વર છે એને કંઈ કરતા હતા હોવાનું છે નહીં. આ બધું કાર્ય છે એ તો કુદરતના ઘરનું છે. જગતની એ અનાદિ વસ્તુ વ્યવસ્થા જગતના પદાર્થોના ગુણધર્મને શક્તિ પ્રમાણે છે અને એની અંદર બીજું કાંઈ કોઈનું ચાલતું નથી. જૈનના પરમેશ્વર થવાના છે તીર્થંકર એટલે માટે એના માટે કંઈક જૈન દર્શનના શાસ્ત્રમાં બીજી વાત આવે એવું ત્યાં નથી. અને એ કાંઈ અન્ય મોટી શ્રી કૃષ્ણને માને છે માટે એવી વાત નાખી છે દ્વેષથી એવું પણ ત્યાં નથી. એટલે માત્ર શ્રી કૃષ્ણ માટે જ એ કથા છે ત્યાં જૈનમાં અને એની પાછળ કોઈ મતમતાંતરનો દ્વેષ ભાવ છે એવી કલ્પના કરવા યોગ્ય નથી. કે ભવા તીર્થંકર છે મહાપદ્મ નામના, એ ભગવાન મહાવીર સ્વામીના મુખના એમના શિષ્ય છે શ્રેણીક રાજા, એ શિષ્યથી આ પહેલા અપરાધ કરી બેઠેલા છે અને નારકીનો બંધ એમને પડી ગયો છે. ત્યાં જવા સિવાય બીજો કોઈ બીજી વચ્ચેની પરિસ્થિતિ મટાડી શકાય અને એમને સીધા તીર્થંકરનો ઉદય થાય એ પરિસ્થિતિ નહીં થાય. એટલે નહીં થાય એમાં કોઈનું ચાલે નહીં. પચાસ લાખ નું તો કેટલી વાર ગયો છે એ હિસાબ નથી. લાખો કરોડો વાર ગયા હશે, કરોડો વાર ગયા. બહુ મોટો વારો છે, ચોથો વારો બહુ કોડાકોડી વર્ષ છે. 1 કરોડ ગુણ્યા 1 કરોડ છે, એટલો બધો મોટો કાળ છે. અને પોતે વિરાટ ના જ કરી છે, એકલી વિરાટ ના કરી છે. સિંહના ભવ પહેલા એ નરકમાંથી જ આવે છે. આજે સિંહ જે સિંહના ભવમાં એ સમ્યક દર્શન પામ્યા છે એની પૂર્વ પર્યાય નારકીને છે, નારકીમાંથી જ આવે છે. મહાવીર સ્વામી ગમે તેઓ કોઈ પણ જીવ, જે જીવ અપરાધ કરે તે અપરાધનું ફળ ભોગવે, જે જીવ આરાધન કરે તે આરાધનનું ફળ ભોગવે. કુદરત બંધાયેલી છે એની સાથે, એમ જ છે, કુદરત બંધાયેલી છે એની સાથે. પરિણામ અશુદ્ધ હોય કે પરિણામ શુદ્ધ હોય, કુદરત એની સાથે બંધાયેલી છે. એટલે કોઈ એમ કહે કે હું અપરાધ કર્યા પછી છટકી જાઉં, પાછું આમ કરી લઈશ, પાછું આમ વાળી લઈશ, એ તારો અભિપ્રાય પહેલેથી જૂઠો છે. કોઈ કંઈક થઈ શકે કે કરી શકાય એ વસ્તુની વ્યવસ્થામાં નથી. પોતાના
અપરાધ
જાણી લીધું પણ વિશ્વાસ કેટલો કર્યો આ બીજો પ્રશ્ન છે. જાણ્યું એ તો જ્ઞાન શક્તિ પ્રગટ હતી એટલે જાણ્યું, પણ એ જાણતી વખતે કેટલો વિશ્વાસ કર્યો, એ વિશ્વાસનું કેટલું બળ છે, બળ કેટલું ધારણ કરેલું, બસ એના ઉપર આગળનું પરિણમન છે. જાણવા માત્રથી, માહિતી મેળવવા માત્રથી તો કાંઈ એનો ગુણ થતો નથી. જ્ઞાનનો ગુણ ક્યારે? તે સાથે પ્રતિને આચરણ ભળે ત્યારે. નેત્ર જ્ઞાન કરવું પડે છે, દુઃખવું પડે છે, શુષ્ક થાય છે, અથવા જ્ઞાન પ્રયોગન ભૂતકાર્ય કરતું નથી. ટોડલજીએ એ જ્ઞાનની વ્યાખ્યા બાંધી ત્યારે એવી બાંધી છે મોક્ષમાર્ગ પ્રકાશક, કે જે જ્ઞાન પ્રયોગનભૂત કાર્ય કરે તેને જ્ઞાન કહીએ, પ્રયોગનભૂત કાર્ય સાથે સાથે ન કરે તો એને જ્ઞાન ન કહીએ. જ્ઞાન જ્ઞાનનું પ્રયોગનભૂત કાર્ય શું કરે? કે હિત હિતનું પ્રયોગન એમાં સાધે, હિંસા દેપણાનો વિવેક કરે, દીપચંદ જી કે એકાદેયનો વિવેક કરવો તે સાધક છે, અને નિર્વિકલ્પ નિગ્રસ પીવો તે સાધ્ય છે. ત્યાં લીધો સરવાળો, એકાદેયનો વિવેક કરવો તે સાધક છે અને નિર્વિકલ્પ નિગ્રસ પીવો તે સાધ્ય છે. સરવાળો એનો આ છે, સાધ્ય સાધક તે સરવાળે એનો અર્થ છે કે ગમે તેટલા હે ઉપાદેયના ભાંગા હોય, ભેદ પ્રભેદ આવે શાસ્ત્રમાં આગમની અંદર, પણ એ બધાનો સરવાળો નિજ નિર્વિકલ્પ તત્વો ઉપર જોર ઊભું થાય એવું આવે છે તો તારા જ્ઞાનનો દ્રષ્ટિકોણ સાચો, નહીંતર દ્રષ્ટિકોણ સાચો નહીં. જ્ઞાનમાં જ્ઞાન પાછળ, જ્ઞાનના પરિણમન પાછળ કયા દ્રષ્ટિકોણથી એ જ્ઞાનનું પરિણમન ચાલી રહ્યું છે એના ઉપર એનું મૂલ્યાંકન છે, એના ઉપર એ યથાર્થ છે કે અયથાર્થ છે એનું ધોરણ નક્કી થાય છે, સ્ટાન્ડર્ડ નક્કી થાય છે. એમને માત્ર જ્ઞાન છે એવું ચાલતું નથી. આમાં દર્શન મોમાં એ ભેદ નથી લેવાનો, એ વિચારમાં થોડું સ્પષ્ટ કે મોક્ષ સુધીમાં બધા બોલ લીધા છે, પ્રયોજન સિદ્ધિમાં એમાં એક આવો પ્રકાર ઉત્પન્ન થાય છે કે મોક્ષ જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, શાસ્ત્ર અધ્યયન કરે છે, શાસ્ત્ર શ્રવણ કરે છે, તત્વ ચર્ચા આદિ કરે છે, એમાંથી એને સમાધાન કેમ કરવું એ વાત પણ સમજવાની મળે છે. અનેક પ્રકારના પ્રસંગોમાં અનેક પ્રકારના પરિણમન થાય એમાં એને કેમ સમાધાન કરવું એ સમજવાનું મળે છે. અને એ રીતે એ સમજણ આવ્યા પછી પહેલા એવું સમાધાન નહીં કરનારો જીવ મોક્ષું સમાધાન કરતો થાય છે. અને એને એમ લાગે છે કે પહેલા આવું નહોતું સમજાયું, ત્યાં સુધી આવું સમાધાન નહોતું થતું અને અસમાધાન રહેતું હતું એટલે બહુ આકુલતા થઈ જતી હતી. હવે સમાધાન થાય છે એટલે શાંતિ રહે છે અને આકુલતા વધતી નથી. માટે જ્ઞાન પણ મળ્યું અને જ્ઞાનનું ફળ પણ મળ્યું. આ એક ભૂલાવાનું ફળ છે. દર્શન મોને લાગે વળગે છે ત્યાં સુધી, દર્શન મોના દ્રષ્ટિકોણથી વિચારીએ તો અહીંયા ભૂલ થાય છે. તે પ્રકારે કે ત્યાં એને સંતોષ થાય છે કે ચાલો સમાધાનથી શાંતિ તો મળી. પણ દર્શનનો એક મુખ્ય કોઈ મુદ્દો છે એ છે કે તું કોઈ પણ માનીએ કે કોઈ પણ પ્રકારે જો પરિણામમાં સંતુષ્ટ થા એટલે દર્શનનો ઝેર છે એ સીધું પાંગરવા માંડે છે. તો ખરું જનાદિનો જીવ તો મિથ્યા દ્રષ્ટિ તો છે જ તે, પણ એ પાંગરવા માંડે છે. એની અંદર જેમ કોઈ આપણે કહીએ ને કે પંચે છે એમનો રસ તીવ્ર થાય છે, એ વખતે શક્તિ વધે છે મિથ્યાત્વની. એટલે અધ્યાત્મના પ્રકરણમાં એ વિષય એમ ચાલે છે કે આવા કોઈ પણ પ્રકારના સમાધાન ના ભાવો થાય, પરિણામો થાય ત્યારે જીવનું જોર એના મૂળ ત્રિકાળી સ્વરૂપ પર જવું જોઈએ, તો દર્શન મોથી છૂટી શકે. કેમ કે નિર્મય સ્વરૂપ એક તત્વ છે પોતે, એના બાજુનું વર્ણન ન વધે તો એને સમાધાન કર્યું શું? જેમ વેપાર કરીને નફો ન થાય તો એને વેપાર કર્યો શું? કે મજૂરી કરી વેટ કરી મફત નહીં, એને કઈ મળ્યું નથી. એમ સમાધાન કર્યું જો એનું વલણ જે ત્રિકાળી પરમાત્મા તરફ વધવું જોઈએ એ ન વધે તો એને ત્યાં સમાધાન જૂઠું કર્યું છે. સુબાનીજીએ તો એવા વિષયમાં પ્રહાર કર્યો છે. એમનો વિષય મુખ્યપણે આ દ્રષ્ટિકોણથી કથન કરવાનો હતો, દર્શન મોહના અને દ્રવ દ્રષ્ટિના, કે કોઈ આવી રીતે ક્રમગત થઈ કે બીજા ન્યાયથી સમાધાન કરે છે તો એ અઘોરી જેમ ઘિષ્ટા ખાવામાં અને ડુક્કર જેમ માંસ ખાવામાં સંતોષ માને છે એવો ભૂલો છે આ સંતોષ કરવામાં. બહુ કડક ભાષા વાપરે છે. એમ થાય કે એક તો જે ઊંચાઓ આકુલતા મટાડી તેવું કસાયના પરિણામ ન કરે અને મંદ કસાયના પરિણામ કરે ને એને ક્યાં ઠપકાર્યો છે શું? નિર્વિકલ્પ અનુભવ હોતે જ્ઞાતા દ્રષ્ટા હો સકતા હૈ. જ્ઞાતા દ્રષ્ટા જેવ ક્યારે થાય? કે જ્યાં સુધી જ્ઞાન દશા પ્રગટે, સંજ્ઞાન દશા પ્રગટે નહીં ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા પણ સ્વભાવ રૂપ પ્રગટ થયું નથી. એસે વિકલ્પ સે જ્ઞાતા માનકર હોને વાલા થા સો હોવા મેં તો હું આપણે તો જ્ઞાતા દ્રષ્ટા, આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ. આપણે કાંઈ આમાં એમ કરીને જ્ઞાતા દ્રષ્ટા ખાલી વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા ન કરે, જે થવાનું હોય થાય આપણે જ્ઞાતા દ્રષ્ટા રહે, જે થવાનું હોય તો થાય આપણે જ્ઞાતા દ્રષ્ટા એમ આમ સમાધાન પકડે છે. એની લાભ નુકસાન હોય તો જાયલો રહી શકે નહીં, એ તમારા બસ. એસે માનકર સમાધાન ને સુખ માનતે હૈ હું તો માંસ ખાને મેં, ગુરુ ઓર ભૂંડ વિષ્ઠા ખાને મેં, ભૂંડ વિષ્ઠા ખાને મેં, ઓર પતંગિયા દીપક ને સુખ માનતે. એટલે પતંગિયા દીપક ને સુખ માનીને મરે છે તો કે તું આ દર્શનમાં તારા પ્રાણ ન ઘાત કરે છો, એ બધાનો દ્રષ્ટાંત છે. પતંગિયા દીપક ને સુખ માનતે વૈસા વો સુખ હૈ, તને શાંતિ થઈ, ચારિત્રમો મંદ થયો, તીવ્ર કષાય ન થયો, મંદ કષાય થયો અને શાંતિ થઈ, સંતોષ નહીં નો પતંગિયા દીપક માં સુખ માને છે. આત્માના પ્રાણ નો ઘાત નો પ્રાણઘાત થાય એનું સુખ છે. આ તો વૈષાનું સુખ હૈ. નિર્વિકલ્પ અનુભવ વિના ધારણાને ઠીક માને સુખ માને એ તો કલ્પના માત્ર હૈ, વાસ્તવિક સુખ નહીં. એમને પ્રહાર તો કર્યો છે, કઠોર ભાષાથી વાત કરે છે, પણ એની પાછળ હેતુ શું છે આ ઊંડા ઉતરવાનો વિષય છે. કે એક તો જીવ સમાધાન કરે, કષાયની તીવ્રતા ન કરે, અને દુઃખદ રીતે એને પણ એમ લાગે ને બીજાને પણ એમ લાગે કે ના ના આ નુકસાન થયું, વિક્રમબદ્ધમાં થવાનું હતું, થઈ ગયું. ક્રમબદ્ધ તો આપણે સમજ્યા છે ને, તો નુકસાન થયું, જે ક્રમબદ્ધમાં થવાનું હતું એ થઈ ગયું, કાંઈ આપણે એનો આકુલતા કરવી નથી. હું જ્ઞાયક છું એ બાજુ ગયો, ક્રમબદ્ધ નો વિચાર આવ્યો એ વખતે જ્ઞાયક ઉપર જોર દે તારું ગુરુદેવ તો એ વાત સાથે લીધી છે. એમને એકલા ક્રમબદ્ધ નો તો અહીંયા ક્રમબદ્ધ નો ન્યાય નથી લીધો, બીજી જગ્યાએ આવા જ બોલમાં ક્રમબદ્ધ નો પણ ન્યાય લીધો છે. એમના સાથે ક્રમબદ્ધ માને છે, જ્ઞાતા દ્રષ્ટા પણ માને છે, બે ત્રણ સમાધાનના પ્રકાર લીધા છે. કોઈ પણ સમાધાનના પ્રકાર માત્ર પર્યાય આર્થિક નહીં ના ઉપલક્ષ સમાધાનથી સંતોષ માને એટલે દર્શન મોહને વધારનારો છે. ચારિત્ર મોંગલ મોહ ભલે મંદ થયો હોય, દર્શન મોહને ત્યાં વધારે છે, ત્યાં એને ચેતાયો છે. આ કઠોર શબ્દ વાપરવાનું કારણ આ છે, બીજું કોઈ કારણ એમને કે જીવ અહીંયા છેતરાય છે અને મૂળ જે પોતાને પ્રયોજનભૂત વિષય છે એમાં ભૂલે છે, પોતાને નુકસાન કરે છે, માને છે કે હું મને લાભ કરી ગયો છું. તત્વજ્ઞાનપૂર્વક સમાધાન કરે એને કેમ લાગે કે હું નુકસાન કરી ગયો છું? આ વિષય એટલો છીછરો નથી કે એમ સમાધાન થઈ જાય અને કશાય તીવ્ર ન થાય ને મંદ રહે એટલે લાભ થઈ જાય, એટલો છીછરો વિષય આ નથી. અને પોતે પામી ગયો હોત, બીજાની વાત કરું તો પોતે એવા જૂઠા સમાધાન ઘણા કર્યા છે અને પોતે પામી ગયો હોત, પોતે મોક્ષ માર્ગમાં આવી ગયો હોત, અનંતકાળ પહેલા એનો મોક્ષ થઈ ગયો હોત, પણ એ વસ્તુ સ્થિતિ નથી. એકસો ને અગિયાર નંબર કેવું થતું નથી માટે જોડાવવું પડે છે. પુરુષાર્થ કેવો જ્ઞાનનો માંડ્યો છે, સર્વસંગ પરિત્યાગ કરીને એકાંતમાં જ્યાં કોઈ પ્રાણીનો પગરવ ન હોય એવી જગ્યાએ સાધના કરવા જાય છે, છેવટે સ્મશાનમાં ચાલ્યા જાય છે. રાત્રિના વખતે સ્મશાનની અંદર જગતના સંસારી જીવો જતા ડરે છે, ત્યાં મરદા બાળે છે, એટલે ત્યાં એ બિયાનું રૂપ કાંઈ ન હોતું એને કલ્પના થાય. અહીંયા મળદું ગોઠવે છે, અંતિમ મળદું જોવે તો બી ઘણા તો જાય અંતિમ ક્રિયામાં, તો એને રાતે સ્વપ્ન આવવા માંડે. કોઈ પ્રકૃતિ વાળા જીવો હોય એને માનસિક પરિસ્થિતિ એવી થઈ જાય. મુનિરાજ તો રાત્રે 12 વાગે 1 વાગે એટલે સ્મશાનમાં જાય, ત્યાં જઈને ધ્યાન કરે. કેમ? અહીંયા કોઈ હવે અડધી રાત્રે કોઈ આવશે નહીં, એવું સ્થળ છે અડધી રાત્રે, ત્યાં કોઈ ફરકે નહીં. એકાંત સ્થળમાં અંદરની સાધનામાં લાગેલા છે, એમને બહાર વિકલ્પ ઉઠે છે, એ જોડાવવું પડે છે, પરાણે પરાણે જોડાવવું પડે છે. ભલે ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે, વંદના પ્રતિક્રમણ આદિ જે કોઈ વિકલ્પો છે એ બધા વિકલ્પો ભલે એમની ભૂમિકાથી મર્યાદા બહારના નથી, અને મર્યાદા બહારના ન હોવાને લીધે એમની નિશ્ચય પરિણતિને નુકસાન કરી શકતા નથી. ભૂમિકાના વિકલ્પો એટલે તે ભૂમિકામાં વધુમાં વધુ હોઈ શકે એટલા, એની મર્યાદા, અથવા એટલા નબળા કે જે તે ભૂમિકાને તોડી ન શકે, એ ભૂમિકાનો નાશ ન કરી શકે, અંદરની નિશ્ચય ભૂમિકાનો. મુનિરાજના ભૂમિકાના વિકલ્પો અંતરંગ મુનિદશાને ઘાત ન કરી શકે, પણ મુનિરાજની અંતરંગ દશા વિકલ્પનો ઘાત કરી નાખશે, ગમે ત્યારે એને છેદી નાખશે અને એનો નાશ કરીને આગળના ગુણ સ્થાનમાં જશે. એમ ભૂમિકા પ્રમાણે તે બુદ્ધિમાં આવે છે, પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિ રૂપ લાગે છે. ભૂમિકા પ્રમાણે તે બુદ્ધિમાં આવે છે, પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિ રૂપ લાગે છે. એમાં ઘણી ઉપાધિ લાગે છે, દુઃખ લાગે છે. આ ઉપાધિ લાગે છે એ દુઃખ છે, એ વિકલ્પમાં એમને દુઃખ લાગે છે. મુનિરાજે તો બધા સ્તોત્રની રચના કરે છે, કલ્યાણ મંદિર સ્તોત્ર ને આવે છે ને, ઘણા સ્તોત્ર છે. એ બધા સ્તોત્ર ના વિકલ્પ કાળે પણ ઉપાધિ છે અને દુઃખ છે. જગતના કાર્યોની ઉપાધિ મુનિરાજને નથી, એને આ કામ કરવું પડશે ને આ કામ કરવું પડશે ને દુકાને જવું પડશે ને લેવડ દેવડ કરવું પડશે, એ ઉપાધિ એમને નથી. પણ મનના પ્રતિક્રમણ આદિ કોઈ પણ વિકલ્પ ઉઠે છે એ એમને ઉપાધિ ભાવ છે. રાગ માત્ર ઉપાધિ છે, રાગ ભાવ ઔપાધિક ભાવ છે, અથવા કોઈ પણ પ્રકારનો ઉદય ભાવ તે ઔપાધિક ભાવ છે. કર્મના ઉદયનો જેટલા અસ્થિરતાના અવલંબનથી છે એટલે ઉપાધિ સામે ઊભી થઈ જાય છે. એ ઉપાધિને મુનિ જરા પણ ઈચ્છતા નથી. એટલે તો મુનિ દશાને અભ્યંતર નિર્ગ્રંથ દશા કહી છે, અને એમના એવા ગ્રંથિને બાહ્યાભ્યંતર ગ્રંથિને છેદનારા પુરુષાર્થમાંથી પ્રકટેલી માણીને નિર્ગ્રંથ પ્રવચન કહેવામાં આવે છે. નિર્ગ્રંથ પ્રવચન કે છે, કેમ કે ગ્રંથિમાંથી છૂટવાના પ્રયત્નમાંથી એ વાણી નીકળેલી છે. અથવા સ્વરૂપ વિતરાગ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપમાં પૂર્ણ થવાની જે ભીસ આવે છે પરિણામમાં, એમાંથી એવાની નીકળે છે જોરમાંથી. મિથ્યા દ્રષ્ટિને માણી લેવું પૂર્ણના પ્રકારથી ગમે. વાણી છે તો પણ, ઉદ્ભવ છે તો પણ, કોઈને ને કોઈને જ્ઞાન થવામાં નિમિત્ત પડી જાય છે, વિશિષ્ટતા છે. ભૂમિકા પ્રમાણે તે બધું આવે છે, પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે, નિરુપાધિક સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિરૂપ છે અને ઉપાધિરૂપ જ અનુભવાય છે. ઉપાધિરૂપ છે તે ઉપાધિરૂપ જ અનુભવવામાં આવે છે, લાગે છે. સ્વભાવ નિષ્ક્રિય છે, સ્વભાવને નિષ્ક્રિય કરે છે, સ્વભાવ છે તે નિષ્ક્રિય છે. તો સવિશ ગાથાને દેશનાચાર્ય ટીકામાં નિષ્ક્રિય શબ્દ વાપર્યો છે. કર્મ પારિણામિક ભાવ છે તે નિષ્ક્રિય છે. સ્વભાવ કહો, કર્મ પારિણામિક ભાવ કહો, નિષ્ક્રિય છે. સ્વભાવ નિષ્ક્રિય છે, તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. નિષ્ક્રિય શબ્દ ત્રણ અપેક્ષાથી વપરાય છે. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં તેનો અર્થ એ રીતે સમજવો જોઈએ. એક તો પર પદાર્થના કાર્ય કરવા માટે કોઈ પણ જીવ સક્રિય થાય તો પણ એ નિષ્ક્રિય છે, કરી શકતો નહીં હોવાને લીધે. એવો જે અનુભવ, પર પદાર્થનું કાર્ય કરવા માટે હું નિષ્ક્રિય છું, કરી શકતો નથી, એવો જે અનુભવ, એવા અનુભવને બતાવવા માટે પણ નિષ્ક્રિય શબ્દ કહેવાય છે. અને રાગમાં, રાગનું કરતા પણ નથી, જ્ઞાન દશામાં રાગનું કરતા પણ નથી. તો રાગ કરવા માટે જ્ઞાની નિષ્ક્રિય છે, એમ પણ નિષ્ક્રિય પણ કહેવામાં આવે છે. અને એક સમયના પરિણામને ત્રિકાળી કરતા, ત્રિકાળી સ્વભાવ કરતો નથી. પરમ પરિણામી ભાવ, બંધને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષને મોક્ષના કારણરૂપ પરિણામથી શૂન્ય હોવાને લીધે નિષ્ક્રિય છે. આ વ્યાખ્યા કરી જયસેનાચાર્ય દેવે 320 કાઠામાં. નિષ્ક્રિય ઇતિ કો અર્થ, પૂતમ પૂતિ પ્રશ્ન કર્યો કે આત્મા નિષ્ક્રિય છે, પરમ પારિણામિક ભાવ પરમ નિષ્ક્રિય છે, તમે નિષ્ક્રિય છે ને એનો શું અર્થ આપ કરો છો? નિષ્ક્રિય ઇતિ કો અર્થ, એનો શું અર્થ શું છે? તો કે બંધને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષને મોક્ષના કારણરૂપ પરિણામ. બસ પરિણામમાં તો આ બે શબ્દ, બે જાતિમાં બધા પરિણામ આવી જાય છે, ત્રીજી જાતના કોઈ પરિણામ નથી. કાં તો બંધને બંધના કારણરૂપ પરિણામ છે, કાં એટલે આશ્રમને બંધ, મોક્ષને મોક્ષના કારણરૂપ એટલે સમર નિદ્રાને મોક્ષ છે. બસ પરિણામમાં નવ સાતે તત્વમાં પાછો લઈ લીધા, બે તો દ્રવ્ય છે, એને એનાથી શૂન્ય હોવાને લીધે આત્મા નિષ્ક્રિય છે. આત્મા કઈ કરતો નથી. જયશંકરાચાર્ય કે બંધને બંધના કારણરૂપ અને મોક્ષને મોક્ષના કારણરૂપ એટલે કોઈ પણ પર્યાય આવી ગઈ, આ સિવાયની તો કોઈ પર્યાય જ નથી. એનાથી શૂન્ય હોવાને લીધે, એના અભાવ સ્વરૂપે હોવાને લીધે એને એ કરતો નથી, અને એને કરતો નથી, માટે એને નિષ્ક્રિય કહેવામાં આવે છે. ત્રણ શબ્દ વાપર્યા છે, અભાવ સ્વરૂપ છે, એનાથી શૂન્ય છે, બે ને એક ત્રીજો શબ્દ છે, ત્રણ શબ્દ છે. રહીત, રહીત શબ્દ વાત માટે આમ થયું શુદ્ધ પારિણામિક ભાવ વિષયક જે ભાવના તે રૂપ જે ઉપશમક આદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદી રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષના કારણ છે, પરંતુ શુદ્ધ પારિણામિક ભાવ નહીં એટલે એનાથી રહિત છે. રહિત છે, શૂન્ય છે અને અભાવરૂપ છે એમ ત્રણ જગ્યાએ ત્રણ શબ્દ. શુદ્ધ પરમ પરિણામિક ભાવ કરતો નથી. વિશ્વ પછી યોગેન્દ્ર દેવ નો આધાર આપે છે. પરમાત્મા પ્રકાશ માં આધાર દીધો છે. બંધ મોક્ષ કરતો નથી. નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક સિદ્ધાંતમાં કહ્યું છે ત્યાં એ વાત લીધી છે કે બંધકારણ ભૂતાયા ક્રિયા રાગાદી પરિણતિ તદરૂપો ન ભવતી, મોક્ષકારણ ભૂતા છે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ તદરૂપસ્થ ન ભવતી, તતો જ્ઞાયતે કે શુદ્ધ પરિણામિક ભાવ ધ્યેય રૂપો ભવતી ધ્યાન રૂપો ન ભવતી. ધ્યેય રૂપ છે પણ ધ્યાન રૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે. એ ન ભવતી એટલે નથી એમ કે છે. એ રૂપ તો નથી અને એ રૂપ થતો પણ નથી. ભવતી માંથી બે નીકળે છે, નથી અથવા થતો નથી, બંને ભાવે માંથી નીકળે છે. ભોક્તૃત્વથી તથા ગુણ મોક્ષ ના કારણ અને પરિણામ થી શૂન્ય છે. આ પહેલી વાત શૂન્ય ની દીધી છે. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી, તેમાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ મોક્ષના કારણ અને પરિણામના અભાવરૂપ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું. એ ભાવ શબ્દ વાપર્યો, શૂન્ય શબ્દ વાપર્યો, અભાવ શબ્દ વાપર્યો અને રહિત શબ્દ મૂળ સ્વરૂપ માટે. આ ગાથા છે, એ મૂળ સ્વરૂપને બતાવનારી ગાથા છે. હું જેવું છે એવું સ્વીકાર શ્રદ્ધા જ્ઞાનમાં નથી, એમાંથી આ સંસાર પાંગર્યો. બસ જેવું સ્વરૂપ છે એવું જો જ્ઞાનમાં અને શ્રદ્ધામાં આવે તો જીવના બધા પરિણામ, સમગ્ર પરિણામ એમાં એકાગ્ર થઈને લીન થઈને રહે, એવું જીવનું સ્વરૂપ છે. એટલે સંસરણ ન થાય, એમાંથી નીકળ્યો તે સંસરણ, એમાંથી બહાર નીકળ્યો એ સંસરણ, ફેર્યો ફેર્યો તે સંસરણ, એમાં રહ્યો એટલે એને કોઈ ઉપાધિ નથી. બહાર નીકળ્યો એમાં બધી ઉપાધિ બહાર નીકળ્યો એમાં છે. માણસ એમ કે છે ને, શહેરમાં હુલ્લડ હોય, ગામમાં તોફાન થતું હોય તો ઘર બહાર ન નીકળવું, ઘર ચાલીને બેસી રહેવું. કેમ કે તોફાનમાં ક્યાંક ક્યારેક કોનો વારો નિર્દોષ માણસમાં આવી જાય છે, એનો કાંઈ પડતો નથી લાગતો. એમ જગતમાં બધું છે તોફાન. કહે છે ભગવાન કહે છે તારું ઘર ચાલીને બેસ. ખાતરી કરવાય ન જાય, એને જરાય પોસાતું નથી, જરાય નુકસાન પોસાતું નથી. ખરી વાત છે, સ્વભાવગત છે, પશ્ચાતાપ કરવા જેવું. વાસ્તવિકતામાં આવે ને તો બધો પ્રકાર ઉભો થઈ જાય, સાચ બધો યોગ્ય પ્રકાર ઉભો થઈ જાય છે. જ્યાં સુધી કલ્પનામાં ઉભો છે ત્યાં સુધી આમાં પણ કલ્પના જ કરે, આમાં પણ વાસ્તવિકતામાં આવી શકતો નથી. નહીં તો લાભ નુકસાનનો વિષય તો બહુ વાસ્તવિકતામાં છે. શાંતિ એ શાંતિ તો એકદમ નક્કર હકીકત છે. જે દુઃખ વેદે છે, આકુલતા વેદે છે, એની વેદના તો ઠીક છે કે નહીં કોઈ જગ્યાએ, કે જેનાથી એને છૂટવું છે, જેનાથી છૂટવા ચાહે છે. ભૂમિકા પ્રમાણે બધું આવે છે મુનિરાજને, પણ સ્વભાવથી વિરુદ્ધ હોવાને લીધે ઉપાધિ રૂપ લાગે છે. નિરુપાધિક સ્વભાવ, નિષ્ક્રિય સ્વભાવ, એનાથી વિરુદ્ધ હોવાને લીધે તે નિરુપાધિ રૂપ લાગે છે. સ્વભાવ નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. નિષ્ક્રિય તત્વમાં નિષ્ક્રિય થઈને રહી જવું છે, ક્યાંય સક્રિય થવું નથી. સ્વભાવ નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. જરા પણ આળસુ થઈ ગયા છે, અહિંસામાં એ શબ્દ વાપર્યો છે, શાસ્ત્રીય શબ્દ છે. મુનિરાજ સ્વરૂપ મંથર છે, મંથર શબ્દ વાપર્યો છે. સ્વરૂપમાંથી બહાર નીકળવા માટે આળસુ થઈ ગયા છે, ગમતું નથી, પરાણે બહાર આવવું પડે. જેમ કોઈ આળસુ માણસને કામ હોકો પરાણે પરાણે વેઠની જેમ કરે, કામમાં ભલી વાર ન હોય તેમ કોઈ પરાણે વેઠની જેમ કરે, એમાં શું કામમાં નિષ્ફળ જ જાય ને, કોઈ કાર્ય સફળ ક્યાંથી થાય. એમ મુનિરાજને બહાર નીકળવું એ પરાણે નીકળવાની વાત છે. નહીં તો બીજા કોઈ કાર્યની એમના માટે કે એવું નથી કે બીજા કામમાં રોકાયેલા છે, બહારના તમામ કામથી નિવૃત્ત છે, સંપૂર્ણ નિવૃત્તિ લીધેલી છે. એટલી નિવૃત્તિમાં સામાન્ય જીવ આવે તો એને સમય ક્યાં કાઢવાની મુશ્કેલ પડે, વખત કાઢવાની મુશ્કેલી પડે, વખત જતો નથી. કેમ કે નિંદ્રા ઓછી છે, એમ નથી કે નિંદ્રા કરે છે વખત ચાલ્યો જાય છે, નિંદ્રા ઘટી ગયેલી છે, દિવસે નિંદ્રા તો હોય નહીં, એટલો આહારે નથી કે દિવસે નિંદ્રા આવે. અનુદ્રી તો 28 મૂળમાં એક અનુદ્રી છે. ઉદરપૂર્ણ આહાર ન લેવો એ 28 મૂળ ગુણનો એક ગુણ છે. રોજ એક વખત થી વધારે આહાર ને પણ એક જ વખત ખાવું છે માટે દાબી લો એ પ્રકાર ત્યાં નથી. એક વખત પણ ઊંડો આહાર, ઓછો આહાર, પેટનો ખાડક ખાલી રહે એવો આહાર, એટલે પેટ ભરાય ને તૃપ્તિ એ વિશે જ જાણે નથી એમના માટે. જે સામાન્ય પ્રાણીને હોય છે જગતમાં કે પેટ ભરાય એટલે એને ફેરહાર તૃપ્ત થઈ ગયો, પેટ ભરાણો, એ વિશે મુનિરાજને માટે નથી. સ્વભાવ નિષ્ક્રિય છે તેમાંથી મુનિરાજને બહાર આવવું ગમતું નથી. જેને જે કામ ન ગમે તે કાળે તેને ગુજારૂપ લાગે, આ તો સ્વાભાવિક વાત છે. જેને જે અણગમતું કામ હોય એ કામ એને સોંપો તો એને બોજો લાગે કે ભાઈ આ આપણને ગમતું નથી, ફાવતું નથી, આપણા માથે ક્યાં નાખ્યો. એ મુનિરાજને તો વિકલ્પ માત્ર બોજો છે, એમની ભૂમિકાનો વિકલ્પ માત્ર બોજો છે. આહારનો વિકલ્પ એ બોજો છે, આહારનો વિકલ્પ એ કાંઈ સુખનો વિકલ્પ છે કે સાતાનો વિકલ્પ છે એમ નથી, ખરેખર એ બોજો છે. જેમ તેમ ઉભા ઉભા પતાવીને થોડું પીડું કે વૃત્તિ છૂટી જાય છે, મનોદ્રવણનું કારણ એ છે. સહજ છે વૃત્તિ એમની થોડું જ્યાં જઠરાગ્ની શાંત થાય એમ સહેજ થોડું અંદર પડે આમ વૃત્તિ ઉડી જાય છે. કેમ કે ઉપાધિ ભાવ છે. એક વખત આહાર લેવો એ પણ જેને ઉપાધિ છે એમની વૃત્તિ છે, એ વિતરાગતામાં ચાલી જાય છે, પારમાર્થિક વૈરાગ્યની સ્ફૂર્ણા થાય છે, પૂરું કરી લે છે. બસ વાત થઈ ગઈ પૂરી. પછી જયારે વિકલ્પ ઉઠે ત્યારની વાત, ત્યારે વૈરાગ્યને એ ઉપાધિ છે, ઉપાધિ પૂરી થઈ, આ ઠીક મળી ગયું, સારું મળી ગયું, એ તો પ્રશ્ન જ નથી. બહુ સરસ કહેવું છે શ્રીમદજીએ, સરસ અન્ય મની મનને પ્રસન્ન ભાવ આવજો. જે હ્યુમન સાયકોલોજીનો વિષય છે એ એમણે પકડ્યો છે. માનવી સાધારણ પ્રાણી જીવનમાં જરા ભાવતું ભોજન જોવે તો ચિત્તની પ્રસન્નતા થઈ આવે છે. કોમન સાયકોલોજી પકડી છું, બહુ સારું છે પકડ્યું છે શ્રીમદજીએ. મુનિરાજની દશા આખી જુદી હોય છે, અહીંયાથી મુનિરાજ જુદા, લોકોત્તર દશા છે. સામે સરસ અન્ન ઉપર ખ્યાલ ઉપયોગ જાય છે, ઠાગુણ સ્થાન, ચિત્તની પ્રસન્નતા અહીંયા નથી થતી, તો ઘણી દશા છે. પણ જો નીચે વૈરાગ હોય છે સાધક ચોથા પાંચમા ગુણ સ્થાન, તો એને પણ વૈરાગ ઉપજે છે. સારું અનુભવીને એને પ્રીતિનો ભાવ નથી થતો, ઉલટાનો એને વૈરાગ થાય છે. એટલે એને વધારે ખવાઈ જવાનો પ્રશ્ન નથી ક્યારેય, કેમ કે વૈરાગમાં આવે છે, પોતાની સાવધાનીમાં છે, અને જરા પણ સ્વાદની લાલચની અંદર વૃત્તિ ઉગ્ર નથી થતી. એ સામાન્ય પ્રાણીને સ્વાદના ખ્યાલ માત્રથી વૃત્તિ ઉગ્ર થાય છે એ ત્યાં નથી થતી. મને દશા તો બહુ અલોક વલણ પ્રકૃતિ એટલે વલણ, એવું સહેજ વલણ થઈ જાય એનું પ્રકૃતિ કઈ આપે. એટલા પોતાના જાગૃતિમાં હોય છે કે સાધકે જેમ પ્રતિકૂળતા વધતા જેમ યોગ્યતાની અંદર સહજ પુરુષાર્થ થાય છે, એમ આજુ આ બાજુ પુણ્યનો ઉદય કે અનુકૂળતા વધતા પણ પુરુષાર્થ જ વધે છે. બે લપસવાના પોઈન્ટ છે, બે જગ્યાએથી પાછા વળે છે. આ એક મુખોત્તર વિશિષ્ટતા છે સાધક દશાની. તો પુણ્યનો ઉદય વધે યા પાપનો ઉદય વધે ત્યાંથી આત્મા ભણી આવે છે. એક બાજુ લંબાતા નથી, પરિણામ એક બાજુ લંબાતા નથી. અને બીજું શું છે કે પ્રત્યક્ષ પરિણતિમાં તો જેટલો વિભાવ રસ વધે, ચાહે અનુકૂળતા સંબંધીનો ચાહે પ્રતિકૂળતા સંબંધી, એ તો દુઃખ જ છે. દુઃખ વધે છે, દુઃખ તો વધે છે કે નહીં? બસ આ પાછા વળવાનું મુખ્ય કારણ તો એ છે. એ બાજુ લંબાઈને પોતાની આકુલતા ને અશાંતિ, એમાં અશાંતિ વધે છે. તો સામાન્ય માણસને શાંતિ અશાંતિને અવલોકન કરવાનો દૃષ્ટિકોણ નથી, એટલે એને એમ લાગે છે કે ભાવ તો હું ખાઉં છું તો મને સુખ ઉપજે છે અને મને સારું લાગે છે. મારો પ્રિય વિષય છે એટલે મને સુખનું સારું લાગવાપણું છે. તો એ એક કલ્પનામાં ભ્રમણાની અંદર એ ફસાયેલો છે. આને એ પ્રકાર નથી. એ તો સમજે છે કે જેટલો રસ વધશે એટલો એ દુઃખ વધશે, અને એ અનુભવના વિષય છે, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. એ જાગૃતિ જ્યાં જ્યાં વર્તે છે સાધક દશામાં, ત્યાં ત્યાં એ વિભાવ રસની અંદર તીવ્રતામાં ખેંચાતા નથી. એટલા માટે કે છે સમૂહ દ્રષ્ટિ લડાઈ કરે તો પણ એટલા ખેંચાયેલા નથી, રોગ ઉપભોગમાં આવે તો પણ એટલા ખેંચાયેલા નથી. એ ગુરુદેવ શ્રી તો બહુ સરસ બોલવા આવેલો છે કે જેમ કોઈ માણસ વેપાર ધંધો કરે તો માર્જિન રાખીને ચાલે છે કે નહીં? હે, આપણે શું કહે છે માર્જિન કે છે એને? એમ ગુરુદેવે કાઠિયાવાડી શબ્દ વાપર્યો છે, મોકળાશ. પોતાના સ્વરૂપ જ્ઞાનમાં આરૂઢ થઈ શકે, ભાષા તો કઈ બીજી છે પણ આવો એક મને તો જે ભાવ ખ્યાલ મારી, એવી મોકળાશ રાખીને બહાર આવે છે. બહાર આવે છે ખરા, કેમ કે સર્વથા અંતર્મુખ પરિણામો હોય તો સિદ્ધ દશા હોય, અરિયન દશા હોય. તો સાધક દશામાં સાધક સમય દ્રષ્ટિ બહાર આવે છે ખરા, સમય દ્રષ્ટિનો વિષય ચાલ્યો છે. કેમ કે ગુરુદેવનો મુખ્ય વિષય સમયક મિથ્યાત્મ રહ્યો છે. આવી જવાય છે પણ અંદરમાં ધ્યાનમાં લીનતા પ્રગટ કરી શકે એવી મોકળાશ રાખીને, પૂરેપૂરા ઉજીને આવે અને પછી અંદરમાં એકાગ્ર ન થઈ શકે પછી ધ્યાનમાં બેસે ત્યારે એવી રીતે મૂર્છાતા નથી. એ પણ એક જગ્યાએ લીધું છે પ્રવચન રત્નાકર, કે ધ્યાનમાં બેસીને આનંદ ઉત્પન્ન ન થાય તો ક્યાંક પુણ્યમાં કે પાપમાં મૂર્છાયો છે, નહીં તો પોતાનો આનંદનો પર્વત છે એનો આનંદ કેમ ન આવે? પોતે આનંદનો અંદર પર્વત છે એનો આનંદ કેમ ન આવે? ધ્યાનમાં બેસીને તું પુણ્ય પાપમાં મૂર્છાઈ ગયો હોય તો જો આવે, મૂર્છા શબ્દ વાપરીને પરમાનંદ સારમાં એ બોલ છે, મોકળાશ રાખીને આવે છે. બહાર આવે છે તો એમને માવતા નથી, એને અંદરમાં જગ્યા હોય છે. એટલા એ સાવધાન છે પોતાના સ્વકારીને વિશે, સાવધાન છે. અને એ હિસાબે મુનિરાજને તો એક જ કામ છે, પરિપૂર્ણ થવાનો. કેવળ જ્ઞાનનો પુરુષાર્થ માંડ્યો છે, બધું આખા જગતને એકો મૂકીને છૂટા પડીને એ પુરુષાર્થ માંડ્યો છે. એમાં કોઈ વચ્ચે વિકલ્પ ઉઠે મનના પ્રતિક્રમણ આદિનો કોઈ 28મો ગુણ બધો બોજો છે.